સ્વામિનારાયણ રે, સ્વામિનારાયણ રે. સંવત 1883 ભાદરવા સુધી એકાદશીના દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તક્યા પર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાગને વિશે મોગરાના પુષ્પના તોરા બિરાજમાન હતા અને હાથને વિશે મોગરાના પુષ્પના ગજરા બિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. કેટલા વચન મુતાવ્યા? પ્રથમનું તમે જાગો છો ને પાછા અહીંયા છો, ને તો જાગતા તો હોય પણ ઘેરે હોય, સમજાય. એક વખત કાલ કે એક સમય હવે જાઉં છું, મેં કીધું કેમ? તો તમે વારે વાર નથી સંતો કે એમ થાય છે. એમ કીધું શું થાય છે? તો અહીં બેહું છું પણ ઘર બહુ સાંભળે છે. કીધું એમ કેમ થાય છે? તો કે સ્વામી, મનમાં એમ થાય છે કે શિબિર કરવા જો રહીશ તો ઘઉં વાવવાનું મોડું થાય અને ઘઉં ફરી જાહે, એટલે અહીંયા બેઠા બેઠા ઘઉં વાવું એના કરતાં ન્યા જઈને ઘઉં તો વાવી નાખું, એક કામ તો થાય, મારા બે બગડે છે. કે અહીંયા મારું બગડે છે ને મારા ઘઉં બગડે છે, એટલે મનમાં નક્કી કર્યું એક સુધારે એવો હાટે ઘઉં થાય ને તો ઠાકોરજીને થોડા ભેટ આપીશ, એટલે હું જાઉં છું. મેં કીધું ઉપડી જ જા, આવે તું બે બગાડાય નહીં. સ્વામી વાતમ લખ્યું ને એક જણો સ્વામીને કહે, સ્વામી હું સંતોને ભેગો રહું ને ત્યારે મને ઘર બહુ સાંભળે છે કે, અને ઘેરે રહું ને ત્યારે સંતો બહુ સાંભળે, તો હવે મારે શું કરું? સ્વામી કે તારે કોઈ દે અહીંયા આવવું જ નહીં, તારે ઘેરે જ રહેવું. ઘેરે રહેતા સંતો સાંભળશે ને ભગવાન સાંભળશે ને તો મોક્ષ થાય, રહીશ અહીંયા ઘર સાંભળશે તો મોક્ષ બગડશે, માટે તારે ઘેરે જ રહેવું, અહીંયા આવવું જ નહીં. આમ તમને કદાચ કોને એમ તકલીફ હોય તો પછી જરાક વ્યવસ્થા કરી નાખજો તમારી રીતે. તે સમયમાં શ્રીજી મહારાજે કહ્યું છે, કોઈક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, મહારાજ ભગવાનને જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘન ન થાય એવી તે કઈ ભક્તિ છે? કોઈ રીતનું વિઘન ન થાય, ભગવાનની ભક્તિ કરતાં પરમાત્માને પામવામાં કોઈ નડતર ઊભું ન થાય એવી કઈ ભક્તિ છે? અને જે ભક્તિમાં કંઈક વિઘન થાય છે તે કઈ જાતની ભક્તિ છે? વિઘન ન થાય ને વિઘન થાય બે ભક્તિ બતાવો, કે આમ કરે તો વિઘન ન થાય ને આમ કરે તો વિઘન થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તૃતીય સ્કંદમાં કપિલ ગીતાને વિશે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્યે કહ્યું છે જે, મહારાજ કે જ્યારે આવી રીતે મહિમા સમજાય, ઉપરાંત મહારાજ કે એ બે શ્લોક જેવું ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્યે બોલતા કહ્યું છે કે મદભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપ્તિ મદભયાત વર્ષિતિન્દ્રો દહત અગ્નિ મૃત્યુશ્ચરતી મદભયાત, એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહીં, અને મહાત્મ્ય વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે. ભગવાનનો મહિમા સમજી અને જ્યારે ભક્તિ કરે છે, કેવી રીતે મહિમા સમજે? તો કે જેની આજ્ઞાથી મદભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપ્તી મદભયાત, જેની આજ્ઞાથી વાયુ વાય છે, જેમની આજ્ઞાથી સૂર્ય તપે છે, વર્ષિત ઇન્દ્રો દહત અગ્નિ, ઇન્દ્ર જે વૃષ્ટિ કરે છે જેમની આજ્ઞાથી કરે છે, અને અગ્નિ પણ જેમની આજ્ઞાથી પ્રજ્વલિત થાય છે, કાળ પણ જેમની આજ્ઞાથી વિચરણ કરે છે, જે કાંઈ બને છે એ ભગવાનની આજ્ઞા અને ભયથી બને છે, ભગવાનની આજ્ઞાથી આ બધું થઈ રહ્યું છે, માને એમ જ્યારે મનાય ભક્તિ કરતા કે જે કાંઈ યત કિંચિત બની રહ્યું છે, ટૂંકમાં સમજવાનો પ્રયાસ કે જે કાંઈ બની રહ્યું છે એ મને મળ્યા એવા જે ભગવાન એ વતી જ બની રહ્યું છે, મારા ભગવાનની મરજી વિના કાંઈ પણ થાય નહીં, આમ જ્યારે સમજાય. અને ભક્તો, આવું સમજવું એ ઘણું કઠણ કામ છે, આમ સામાન્યપણે તો સમજાય, સાનુકૂળ દેશ કાળો ને ત્યારે બધું સમજાય. ધંધો કર્યો ને સફળ થયો, ભણવા બેઠો ને હોશિયાર છોકરો નીકળ્યો, અને સગાવાલા શોધ્યા એ પણ જરાક વ્યવસ્થિત નીકળ્યા, ઘર લીધું 10 લાખનું ને મહિનો થયો ને 13 લાખ કિંમત થઈ ગઈ, ત્યારે તો ભગવાન કરતા સમજાય વાંધો આવે, અને પણ ભાંગીને ભૂકો થવા માંડે ભાંગીને ભૂખો થવા માંડે. અને ત્યારે પણ સંકલ્પ બીજો ન થાય કે કડતલ તો એક મારા મહારાજ છે, મારા મહારાજની મરજી વિના કોઈની તાકાત નથી, કશું કરી શકે, એમ મનાવવું એ ભારે કઠણ કામ છે. ને એમ મનાય એના મહિમા કહેવાય. ભક્તજનો, જોકે દુનિયામાં આવી નિષ્ઠાવાળા ભક્તો ઘણા હશે, પણ એક વાત બહુ સ્પષ્ટ તમને કહું છું, આ મહિમાની વાત અત્યારે સંપ્રદાયની પરિસ્થિતિની તમને ખબર છે. પૂજ્યપાદ આચાર્ય મહારાજ લાલજી મહારાજ કેટલી હદે પરિસ્થિતિ નિર્માણ થઈ, કેટલી હદે પરિસ્થિતિ નિર્માણ થઈ. ભક્તો તમે વિચાર કરો, તમારી ઘેરે તમારા દીકરાના કાંઈ લગ્ન આદિક હોય અને એ જ વખતે તમને કોઈક, માનો કે તમે ભાડે રહેતા હો અને કોઈક તમને આવી અને ઘર ખાલી કરાવે, જાન તમારી ઘેરે આવતી હોય અથવા તો દીકરાને જાન જાતી હોય, અને ત્યારે ઘર ખાલી કરવા દિશા કેવી થાય? હે, કઈ દિશા થાય? માનો ઘર ખાલી કરાવે પ્લસ આટલું કરીને અટકે તો સમજ્યા, બીજી બાજુ તમારો કોઈ ધંધો હોય બિઝનેસ અને ભાંગીને ભૂકો કરી નાખે તો તમારી દિશા શું થાય? એમાંય માનો કે તમે નિર્દોષ હોવ અને ખોટા કેસ કરીને તમને તડી પાર કરાવી નાખે, દિશા શું થાય? હે, આ બધું થઈ ચૂક્યું, આ બધું થઈ ચૂક્યું. તેમ છતાંય જ્યારે પણ તમે ક્યારેક ફોન તો કરજો, એની મોજ તો તમે જોજો, એની મોજ તો જોજો. ભક્તો, એ જ્યારે મોજ જોઈને ત્યારે મનમાં એમ થાય, મહિમા તો એને સમજણો કહેવાય, બાકી ભલભલાને સંકલ્પ થઈ જાય કે હવે હું થશે. જ્યારે એમને કોઈ દી સંકલ્પ થયો નથી, એમ લાલજી મહારાજને કોઈ દી સંકલ્પ નથી થયો કે હું થશે, ભગવાન હારું જ કરશે. હમણાં નામ એક નહીં આપવું, પણ હમણાં મેં વિદેશ થયા ને પછી પૂજ્યપાદ મહારાશ્રી પાસે ગયેલા, અને મહારાશ્રી બેઠા હતા, અમે ચાર પાંચ સંતો હતા, એક બે હરિભક્તો હતા, અને એટલા બધા કેફમાં હતા. અમને કહે, સ્વામી કેટલાક લોકોને હજી સંકલ્પ થતા હશે કે મહારાજ હારી જવાના છે અને મહારાજ ગાદી પર નહીં આવે. સ્વામી તમે લખવું લખી લેજો, અમે જીતવાના જીતવાના જીતવાના. મહારાશ્રીનો શબ્દ આટલું નહીં, હજી તમે સાંભળજો, હજી આ મારી લડાઈ તો બહુ સામાન્ય છે, મારો જંગ બીજો, મારે પછી હું ગાદી લાલજીને હોપીને એક જંગ ઉપર ઉતરવાનો છું, અને મેં નક્કી કર્યું છે એ જંગમાં, આ જંગનું નામ નહીં આપું, બહુ મોટો જંગ છે, એ જંગમાં પણ હું સફળ થવાનો છું, થવાનો છું ને થવાનો છું, અને એ જંગને પણ હું પાર પાડું નહીં તો મારું નામ અજેન્દ્ર પ્રસાદ નહીં કહે. એ જંગ જ્યારે ખેલશે ત્યારે આપણી દ્રષ્ટિમાં આવશે, મારા શ્રી કે આ જંગ તો બહુ સામાન્ય છે, મારે જંગ તો આથી મોટો ખેલવાનો છે. લાલજીની ગાદી પર બેસાડીને કે પછી હું નિવૃત્ત થાય, પછી મારે બીજું કશું કામ નથી. અને ભક્તો, આ જ્યારે સાંભળીએ ને ત્યારે મનમાં એમ થાય કે મહિમા તો એને સમજાણો કહેવાય, એનું નામ મહિમા કહેવાય, એને વિઘન કોઈ દી થાય નહીં. હવે દેશકાળ એમને મોટો છે ને કેટલાક બીજા એમ કહેવા માંડે, આમ જો નહીં થાય ને પછી આપણે કંઠી કાઢી નાખવાના છે, બોલો, નહીતર નાવા નીચે લાંબુ ટૂંકું કાંઈ નથી, આમ જ થવું જોઈએ, નહીતર આપણે કંઠી કાઢી નાખશું, મૂકી દેવા સ્વામિનારાયણને. ભક્તો, એને મહિમા સમજાણો કહેવાય નહીં, મહિમામાં ફેરી કહેવાય. યથાર્થ જેને મહિમા હોય એના મનમાં એમ થાય, પરિસ્થિતિ પોસાય તે નિર્માણ થાય, પણ એ પરિસ્થિતિ મને મળ્યા છે ભગવાન એ વતેજ થાય છે, એ સિવાય કોઈ કશું કરવા સમર્થ નથી. મહારાજ કે આમ જેને મનાણું હોય એને કોઈ દી ભક્તિમાં વિઘન થાય નહીં, નત્ર ભક્તિ શોભે બહુ હારી. ક્યાં સુધી? બધું આમ હરખું આવતું જાય ને ત્યાં સુધી, સમજાય? ત્યાં સુધી બહુ બધું શોભે, પણ જરાક આડોળું થાય એટલે ડૂલી જાય. રાજકોટમાં વર્ષો પહેલાની વાત કહું, એક ભગત જેતપુર આવતા હરિકૃષ્ણદાસ સ્વામી વખતે, અને ઘનશ્યામ મહારાજ પાસે ઉભા રહીને કીર્તન બોલે, આંખોમાંથી આસોડાઓની ધારાઓ થાય. પણ ઘટના એવી ઘટી, અને એકનો એક દીકરો હતો, અને ધામમાં વયો ગયો દીકરો, ધામમાં ગયો ને તે ભગતે કંઠી તોડી નાખી. હરિકૃષ્ણદાસ સ્વામી જયારે સમજાવી ગયા ને ત્યારે બીજા હરિભગતને કહે, સ્વામીને કહો મારી પાસે ન આવે. સ્વામિનારાયણને મારો દીકરો દેખાણો, બીજાના હાથ હાથ હતા, કોઈ ન લઈ ગયા, મારો જ લઈ ગયા. આ મહિમા વિનય ભક્તિ કહેવાય. અને ભક્તો, તમે ત્યાં કદાચ એમ કહો છો કે અમને સંતોને ખૂબ આત્મબુદ્ધિ છે, તમને કહી દો, આ ભગવાનની સાથેની વાત છે ને, સાધુને આત્મબુદ્ધિની વાત કહી દો. તમારા મનમાં એમ થાય કે આપણે ખૂબ સ્વામીને યદ છે ને, સ્વામી કે એમ જ કરીએ છીએ, પણ એ દેશ કાળ આવે ને ત્યારે ખબર પડે, છોકરાને ભણાવીને ગણાવીને તૈયારી કરીને એન્જિનિયરને ડૉક્ટર થયો ને એકનો એક હોય, અને સંતોના જોગમાં વૈરાગ ચડી જાય અને એમ કે પપ્પા નથી હવે સંસારમાં પડવું, મારે થવું સાધુ, તેથી ખબર પડે કેવી આત્મબુદ્ધિ સંતો નારે છે. તે દાડે મનમાં એમ થાય સ્વામી નામ તે કાંઈ કરાય, મારો એકનો એક ભણી ગણીને તૈયાર થયો. ધ્યાન રાખવું, આ તો થાય તે દિન વાત છે. અત્યારથી સમજી રાખ્યા હોય તો સંકલ્પ ન થાય, નતર સંકલ્પ થઈ આવીને આ રે, એમાં હરિભગતને બહુ થાય પાછા, અમને ખબર આ બધા સાધુ થવા આવે ને, એમને એમ તો હાજી હોવાય તો રજા આપતા નથી. હજી તો એવો કે દાખલો ઘટના ઘટી નથી, મેં રાહ જોઈશ એકાદ કોક મળે એવા, પણ હાજી હવાય રજા આપે ઘેરે હાલે નહીં એવો ને એની એમને એને અહીંયા અમે શું કરીએ કહો, અને હાજી હવાય રજા આપે નહીં રહીએ નહીં હો તમારે. એ તો સંસાર અસાર થઈ જાય, હૃદયમાં જ્યારે ભાવના પ્રગટી જાય કે ફરીવાર માના ઉદરમાં નથી જવું, ભગવાન ભજવા છે, એ આવ્યો હોય એ સિંહની માફક માયાને ખાઈ જાય પણ ભગવાન ભજી શકે, માયાને ચાવી જઈને ભગવાન ભજી શકે, બાકી બીજાને કામ નથી. પણ ભગવાન ભજવા આવે ને એમાં બધા પ્રકારના સાધુ થાય, હાવ કુસંગમાંથી આવ્યો હોય, સ્વામિનારાયણ કોઈને ખબર ન હોય, અને એ સાધુ થવા હોય ને એની રજા બહુ સરળતાથી મળી જાય. સારું ભલે દીકરો બાપુ થઈ જતો, કે આપણા ભાગ આપણો દીકરો બાપુ થાય તે બહુ મોટા ભાગ કહેવાય, એમ કહીને બાપુ કરી દે, એ રજા આપે છે બાપુ થવાની. પણ તિલક ચાંદલાવાળા અને પૂજાપાઠવાળા અને કંઠીવાળા એ જલ્દી હા પાડતા, એ તો એમ કે કાંઈ ઘેર નથી ભજતા ભજાતા, આ અમે પૂજા કરીએ, આ અમે માળા ફેરવી છે, સાંજે મંદિરે કાંઈ જઈશ, એમ કરીને એને સંસારમાં હલવાડી દે બિચારાને. જો કે ઓલો ઢીલો પોસો તો હલવાય, બાકી તાકાત છે કોઈને હલવાડીએ કે, આ દુનિયામાં કોઈને કોઈ હલવાડતું નથી, બરાબર યાદ રાખવું, સમજાય, હાવ પોતાની મેળે હલવાઈ જાય. તમને કોઈ કીધું તેલા સંસારમાં પડવા એમ કીધું કોઈ હામ દીધાત, કોઈને હામ દીધાત આમાં સભામાંથી કે કરો લગન એમ, હું કામ કર્યા જીવ પ્રાણી માત્ર પોતાના રાગને અવલંબને. એટલે મહારાજે કીધું, મહારાજ કે કદી પણ કોઈ કોઈનું બાનું કાઢવું નહીં. એટલે કદાચ કોઈ ત્યાગી થવા આવે ને પાછા તેડી જાય, એમાં એને મા બાપનું બાનું ન કાઢવું, આને જવું જ હોય, સમજાય, આવ્યો તો હોય બિચારો, આ બધો આ સમય ઉત્સવ છે ને એટલે મનમાં થાય જલસો છે, માનીને આવ્યો હોય પણ આઠ દાડા થાય ને દસ દાડા થાય અને એ કાઢું ભાળે ને પછી સંકલ્પ કરે, હવે તેડવા ક્યારે આવે છે એમ, અને એટલે તેડવા આવે ને ત્યાં ખોટે ખોટે ના પાડે, હો મારે નથી આવવું એમ, મારે નથી આવવું, પણ એના જવાબમાં અમને ખબર પડી જાય જવાનું થયો છે એમ. આ ભલે ને કે નથી આવવું નથી આવવું, ઘણી ફેર શું થાય ખબર, એટલે પંગતમાં પીરસવા નીકળે ને, હવે જો કે પંગત ગઈ છે, પંગતમાં પીરસવા નીકળે ને એમાં પેલો એવો બેઠો હોય એક લાડુ ખાય પૂરું થઈ જાય, એટલે પેલો એટલે પીરસવા હોય ને તે પેલો જ આડો હાથ કરે, ના નથી લેવાય એમ, પેલો હાથ આડો કરે પછી બીજાને હું સમજુ બિચારાને, એ પછી એ આડો હાથ કરે, ના 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 બોલતો જાય ને પાછો આમ આમ પાછો પડતો જાય, ઓલો સમજી જાય પીરસ, નાના બે ચેનની જરૂર છે, એમાં મેં સાધુ ઓળખી જાય કે આ જવાનું થયો છે, બિચારો ખોટે ખોટી ના પાડે, પછી એક બાજુ લઈ જઈને ક્યાંક તું તાર જા પાછો આવતો રહેજે, તો પછી તમે ક્યાં તો જ જાઓ એમ, એમ કે તું તાર અમને નિમિત્ત બનાવીને જાન, તો અમે જવાનો છો જ, આ ગયા પછી જાય છે, એના કરતા અત્યારે જાન તું તાર. કહેવાનો મતલબ કે જીવાત્મા જે કાંઈ ક્રિયા કરે છે એ ક્રિયા એના રાગને અવલંબને કરીને થાય છે. પરમાત્માનો મહિમા જ્યારે નથી સમજાતો ત્યારે જીવાત્માને દેશ કાળ વિપરીત જ્યારે આવે ત્યારે પોતાનું ઠેકાણું રહેતું નથી, અને ભગવાન જેને ઓળખાણા હોય ને સમજાણા હોય એને કોઈ દાડો વિઘન ન થાય, ભક્તિમાં વિઘન ન થાય. ભક્તિમાંને માળા ફેરવે એમ જ નહીં, પરંતુ ભક્તિ અહીંયા મોક્ષ પરત્વે લેવી, એમ કે મોક્ષમાં વિઘન ન થાય એવો શો ઉપાય છે, ને મોક્ષમાં વિઘન થાય એવું શું સાધન છે, શું કારણ છે. મહારાજ કે મહિમા એ સહિત જ્યારે સત્સંગમાં જોડાયો હોય, ભગવાનમાં જોડાયો હોય, ભગવાનના આચાર્ય માર્ગમાં જોડાયો હોય, સંતોમાં ભક્તમાં જોડાણો હોય, એને કોઈ દાડો વિઘન ઊભું થતું નથી. બાકી મોક્ષના તાનવીના જોડાણો હોય કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જાય તો એની અંદર બધા સુખ્ય બહુ થાય. આપણે છ મહિનેથી મથી પણ ધંધો સરખો હાલતો નથી, કંઠી સ્વામીની પહેરલી તો સરખું થઈ જાય, એમ માનીને કંઠી પહેરી હોય એનો નિર્ધાર નહીં કેટલા દાટ ટકે. માટે ભક્તો, ભક્ત થાવ તો કેવળ મોક્ષ માટે થાવ, નહીં કે કોઈક માયિક પદાર્થ માટે. અરે એક વાર તો ખખડીને ભગવાનને કહી દો એમ કે મહારાજ દુનિયાની કોઈ પદાર્થ નથી જોતું. કહી દો એક ફેરી ખખડીને, મારા જગતનું કોઈ પદાર્થ નહીં જોતું, બસ મારે તું તું ને તું જ જોઈએ છે, બાકી કાંઈ ન જોઈ મહારાજ, કૃપા કરીને આપતોય નહીં, મારે કાંઈ નથી જોતું. છે હિંમત? આમ કહી દેજો, જો ખરી મહારાજની ભક્તિ જોતી હોય ને ખરા મહારાજનો જોડાવું હોય તો, ન તો જીવ ક્યાંય ખરો, પણ ઉપલું ઉપલું કે સમજાય, ઉપલું ઉપલું. એક ભગત સુરતમાં, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા સર્વે નર નારી, કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં વાસ વિમુખ, કેદી દેશોમાં જગત મોટાય, કાયમ બોલે. આમ બે ચાર ફેરી ગયેલા ને દરેક ફેરી બોલતા હોય, એક ફેરી ગયા ને તે બોલતા નતો. મેં કીધું, ભગત આ ફેરી કેમ ન બોલ્યા મહાબળવંત માય, મને કે બોલ્યા જેવું છે. મેં કીધું, કેમ, હું વાંધો? એ કીધું, મહારાજ સાંભળે છે કે સાક્ષાત. મેં કીધું, શું થયું? તો કે હું મહારાજને ખોટું ખોટું કહેતો હતો, કેદી દેશમાં સંસારી સુખ, કેદી દેશમાં જગત મોટાય, તે મહારાજ બધું લઈ લીધું કે ધંધો ફાટ ફાટ હાલતો જ બંધ થઈ ગયો, તે પછી બંધ કરી દીધા માયા મહા બળવંત માયાના પદ કે ફગવા બંધ કર્યા. માગવત પછી એવી તૈયારી હોવી જોઈએ, મહારાજ પોસાય તેમ કરે. માગજો તો વિચારીને માગજો, પછી હલવાતા નહીં. મહારાજ તમારે પોસાય એવું નિર્માણ કરજો, પણ મારે તમારે સિવાય કાંઈ જોતું નથી કૃપાનાથ, બસ મને તમે જ મળજો, આવી ભગવાન પાસે પ્રાર્થના કરજો. તો કે ડરી બહુ ગયા છો કે ભારે ગરી સ્વામી હતો, માગજો તો ખરા. મહારાજ શું કરશે ખબર? પોતાના આશ્રિતની લાજ પણ રાખશે અને ભગતનું વચન સત્ય પણ રાખશે. સત્ય એવું રાખશે કે હૃદયમાં માય કોઈ પદાર્થનો કેફ નહીં ચડવા દે, અને જગતમાં ભગતની લાજ પણ નહીં જવા દે. પણ હિંમત હોય તો મગાય ને, ભગવાનનો ભક્તો તો એ માગે. મહારાજ સારંગપુરની અંદર જો ને ઉત્સવ કર્યો હતો ફૂલદોલનો, એમાં બધાએ ભક્તો આવેલા. ભક્તો આમ તો ઠેર ઠેર જગ્યાએ શાસ્ત્રમાં સોરઠી અને કાઠિયાવાડી મેદાન મારી ગયા છે, કાઠિયાવાડી અને સોરઠી મેદાન મારી ગયા છે. પણ ખબર નહીં તે દાડાને હું તકલીફ થઈ, કાઠિયાવાડી અને સોરઠી સમાજ તે દાડે સારંગપુરની અંદર ફગવામાં મહારાજને રાજી ન કરી ગયો. મહારાજ જ્યારે બહુ રાજી થયા, પછી કીધું, માગો માગો, તમે જે માગો એ આપીએ. અને ત્યારે કોઈ કેમ કીધું, મહારાજ જમીન હરખી રહે ને, કોઈ કે વાડી હરખી રહે ને, કોઈ કે ભેંસું હરખી રહે, ડોબામાં ગયા. અને પછી મહારાજે ગુજરાતના ભક્તોને કીધું, એટલે તમે કાંઈક માગો. અને એણે એ વખતે આ માંગણી કરી, મહારાજ અમને સંસારિક સુખ દેશો નહીં, મહારાજ અમને જગતનું સુખ દેશો નહીં, મહારાજ અમને દેહનું સુખ દેશો નહીં, મહારાજ અમને કુસંગનો સંગ દેશો નહીં, મહારાજ અમને નાસ્તિકનો સંગ દેશો નહીં, મહારાજ અમને તમારા ભક્તનો અભાવ એવું ક્યારે થવા દેશો નહીં, મહારાજ તમારા ગમે તેવા મનુચરિત્ર દેખીએ તોય મોહ ન થાય, મહારાજ એવી કૃપા દ્રષ્ટિ કરજો. મહારાજ રાજી થઈ ગયા. હજી ગુજરાતમાં રાજીપો હાલે છે, તમને ખબર? ગુજરાતમાં એ તેદી મહારાજ રાજી થઈને એનો રાજીપો હાલે છે. કાઠિયાવાડમાં ને સોરઠમાં એક કાતરા દુષ્કાળ જ હોય, સમજાય? એક વર હારું, બીજું પશું નબળું જ હોય, એક નબળું થાય ઠીક, લગાતાર ત્રણ નબળા થાય ત્યારે એક હારું થાય. જ્યારે ગુજરાતમાં ગમે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તો નબળું વરહ જ નહીં, છેલ્લી બાઈક પાણી જમીનમાંથી બહાર આવે અને પાઈ દે. એ ભગવાન સ્વામિનારાયણને રાજી કર્યા છે એનું ફળ છે. અને જો ને ગુજરાત આખું અમેરિકામાં ઠલવાઈ ગયું, આખા વિદેશોમાં, એનું કારણ ભગવાન સ્વામિનારાયણ રાજી થયા એના ફળ શ્રુતિ રૂપે છે. બાકી નતર બુદ્ધિ તો કાઠિયાવાડીને બહુ છે, સમજાય? બુદ્ધિ ખૂબ છે, સોરઠવાળાની બુદ્ધિ ખૂબ છે, પરંતુ ટાઈમે કામ લાગી નહીં. તરી જાણું ઢબી જાણું, એટલે મેમણ જેવું થયું આપણું બધું. જેતપુરના માળો વાતો કરતા મને બહુ આવડે, તરતા નામ ને તેમને એકવાર ધુબકો માર્યો ને ડૂબ્યો, પછી માણ બહાર કાઢ્યો. બીજા ભક્તો કેલા, તું તો બહુ વાતો કરતો હતો ને? તો કે તરી જાણું ઢીબી જાણું, પણ આજ ખબરની ઓહાણ ચૂકી ગયો કે એમ. આપણે ટાઈમે ઓહાણ ચૂકી ગયા. ગુજરાતના ભક્તો મેદાન મારી ગયા. ભક્તો એનું કારણ એમને મહારાજનો મહિમા હતો. અને ખરેખર ગુજરાતનો સત્સંગ એ મહિમાયુક્ત સત્સંગ છે, પ્રેમીલો સત્સંગ છે. નિયમ ધર્મમાં હજી કાઠિયાવાડ કરતાં જરાક આમ ગૌણ રહે, પણ પ્રેમીલો સત્સંગ છે અને મહિમાવાળો સત્સંગ છે, જેને અવલંબન કરીને એના મોક્ષમાં વિઘન ઊભું થયું નહીં. મહારાજ એમ કે જેને મહિમા હોય એને વિઘન ઊભું થાય નહીં. અને મહાત્મા જાણ્યા વિને આ પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘન આવે છે. પછી પ્રાકૃત બુદ્ધિથી જો ભક્તિ કરે, ભગવાનની વિશે મનુષ્ય ભાવ રાખીને ભક્તિ કરે, જરૂર વિઘન આવે છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, એ મહારાજ એ મહાત્મયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે? પછી જ મહારાજ બોલ્યા છે, શુક સનકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા ને પ્રસંગ, તેમાંથી મહાત્મ્ય સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય. શુક સનકાદિક જેવા મોટા જે પુરુષ છે, સાધુ પુરુષ, એના સેવાને સમાગમ, બે થી ખાલી સેવા ન કીધી, હારે સમાગમ કીધો, સેવાથી અંતકર નિર્મળ થાય, બરાબર યાદ રાખો, સેવાથી અંતકર નિર્મળ થાય અને સમાગમથી સત્સંગથી મહિમા જીવની અંદર ભરાય છે. મારે કે સેવા સમાગમથી એવી મહાત્મયુક્ત ભક્તિ પ્રગટ થાય છે. ભક્તો અહીંયા શુક સનકાદિક કીધા, ભગવાન સ્વામિનારાયણ શુક સનકાદિકનો શબ્દ હુકમ પ્રયોગ કર્યા છે એમ મનમાં કદાચ સંકલ્પ થાય તો ભક્તો, એ વખતે એ સિવાય બીજો ઉપાય નહોતો. હુકામ, કારણ કે મોટા મોટા એ બધા કહેવાતા હતા, મોટા મોટા એ કહેવાતા હતા. આજ સમજવું હોય તો શુક સનકાદિકની જગ્યાએ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે વગેરે મહાબ્રહ્મનિષ્ઠ સંતો જે થયા છે, અને ભક્તો ત્યાર પછી થયા હોય અને અત્યારે હોય ને ભવિષ્યમાં પણ થશે, કોઈ દાડો સંકલ્પ ન કરો, નહીતર ઘણા ઉપાધિમાં જ રહે કે પહેલા સંતો હતા બહુ સારા, હવે ક્યાંય નથી, એમ ન હોય એમ નહીં, પણ આની દ્રષ્ટિ નથી. અને જો ન હોય તો વડતાલનું 19મું વચનામૃત ખોટું પડી જાય. મહારાજ કે જ્યારે જ્યારે જીવાત્માને માણસનો દેહ મળે ત્યારે ત્યારે જરૂર ને જરૂર ભૂમંડળ ઉપર ભગવાનના અવતાર અને કાં તો ભગવાનના સંત વિચરણ કરતા હોય એની જીવને ઓળખાણ થાય તો કામ થઈ જાય. મહારાજ કે એવા મોટા જે સંત છે એનો જ્યારે સમાગમ પ્રાપ્ત થાય અને એની જ્યારે સેવા કરે છે ત્યારે એને ભગવાનનો એ મહિમા પ્રગટ થયા આવે છે. પછી શુકમુનિએ પૂછ્યું છે, એક તો ભગવાનનો ભક્ત એવો હોય છે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ, ક્રોધ, લોભ, મોહાદિક જે વિકાર તે કે તેના હૃદયમાં આવે નહીં, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ, ક્રોધ, લોભ, મોહાદિક વિકારને વિકારનો અંતરમાં વિક્ષેપ થતો હોય, એ બે પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ બે ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે? બે ભગત છે, એકને કામ, ક્રોધ, લોભ બધું ટળી ગયું છે, એકને એના સંકલ્પ થાય છે, તો બેમાંથી શ્રેષ્ઠ પ્રાપ્તિ કોને થાય? જો કે ભક્તો, શુકાનંદ સ્વામીએ ગર્ભિત પ્રશ્ન પૂછ્યો એમ લાગે છે, નહીતર આ આ પ્રશ્ન તો બહુ સહજ છે. જેને ટળી ગયા છે એને શ્રેષ્ઠ પ્રાપ્તિ થાય, નથી ટળ્યા ન્યૂન પ્રાપ્તિ થાય, બરાબર છે? એમાં એમાં કઈ ઉત્તર કઠણ છે? પણ શુકાનંદ સ્વામી પૂછવા જ્યારે ગયા છે ત્યારે સ્વામીનો પૂછવાનો હાર્દ બીજો હતો અને પૂછાણું બીજું, જે પૂછવું ઘટે એ વાત ન પૂછાણી, પણ હામે કોણ બેઠું હતું? કોણ બેઠું હતું? હા, મહારાજ. તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી, એ શુકાનંદ સ્વામી અંતરથી શું પૂછવા માગે છે એ જાણી ગયા છે, એમાં સ્પષ્ટ થાય છે, ઉત્તર સાંભળશો ને તો આ પડશે. પછી શ્રી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ, ક્રોધ, લોભાદિક કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિશય વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય, અને જો તે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે, અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાજ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થની ઈચ્છે નહીં, તેને આત્મનિષ્ઠા વૈરાગ જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે? જે પ્રથમ કયો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે, માટે સકામ ભક્ત કહેવાય અને એને પરલોકની વિશે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી. અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ગાઢ થઈ જાય તો અતિશય મનમાં દાઝ થાય છે, માટે નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે, અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે અતિશય પ્રીતિયુક્ત થાય છે. જોયો, પ્રશ્ન કરતા ઉત્તર કંઈક ઉલટો છે. એટલે શુકાનંદ સ્વામી હકીકત પૂછવા કેવું માગતા ખબર છે કે મહારાજ બે ભક્ત છે, એક ભક્ત એવો છે નિશ્ચય બેને છે, એક ભક્ત એવો છે કામ ક્રોધ લોભ સ્વાદ આદિકના ક્યારેક એને સંકલ્પ થઈ આવે છે, પરંતુ મનમાં એને ટાળી નાખીને પરમાત્માને જ પામવાનું તાન છે, એક ભક્ત એવો છે. બીજો ભક્ત એવો છે કામ ક્રોધ લોભ આદિક એક વિકાર નડતા નથી, પરંતુ એ વિકાર નથી નડતા પણ ઊંડો ઊંડો એને રાગ છે શું ઐશ્વર્ય પ્રતાપનો, કે મને આવું ઐશ્વર્ય મળો, હું વચન સિદ્ધ થાવ, હું કહું એમ થાય, આવો ઊંડો ઊંડો રાગ છે. આ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ? પ્રશ્ન ઓલરેડી શુકાનંદ સ્વામી આવો પૂછ્યો છે, અને સ્વામીને આવો જ પૂછવો હતો. સમજાય? સ્વામીને પૂછવો તો આવો. એક ભક્ત સાધન દિશામાં ન્યૂન જણાય છે, બીજો સાધનમાં શ્રેષ્ઠ જણાય છે, પણ એકની રુચિ શ્રેષ્ઠ છે. સાધન જેના ગૌણ છે, સ્થિતિ જેની ગૌણ છે, એની રુચિ શ્રેષ્ઠ છે. અને જેના સાધન અને સ્થિતિ ઊંચી છે એની રુચિ ગૌણ છે. તો શ્રેષ્ઠ કોણ? રુચિ શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ કે જેનું સાધન અને સ્થિતિ શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ? ત્યારે મહારાજ કે જેની રુચિ શ્રેષ્ઠ એ શ્રેષ્ઠ છે. ભલે ને કામ ક્રોધ લોભ આદિકના ક્યારેક અયોગ્ય સંકલ્પ થઈ પણ જાતા હોય, પરંતુ પ્રત્યક્ષ ભગવાન કૃષ્ણ, અહીં કૃષ્ણ શબ્દનું સંબોધન કરું, પણ ક્યાં કૃષ્ણ? પ્રત્યક્ષ કોણ? ભગવાન સ્વામિનારાયણ. શ્રીકૃષ્ણ નમસ્તસ્મય સાક્ષાત ધર્મનંદના, ધર્મદેવના પુત્ર. મહારાજનું નામ કૃષ્ણ હતું, તમને ખબર? માર્કંડી મુનિ નામ પાડ્યું હતું. શું પાડ્યું? એક હરિ અને બીજું કૃષ્ણ. ઉપરાંત અક્ષરધામની અંદર પણ અનાદિનું નામ પણ કૃષ્ણ જ છે. ભાગવત પણ બોલે કે બલિ મહારાજાએ ત્રણ પગલા પૃથ્વી જ્યારે અર્પણ કરી ત્યારે હું કીધું, આ ત્રણ પગલા પૃથ્વી હું કૃષ્ણ અર્પણ કરું છું. વેદાદિકની અંદર પણ કૃષ્ણ શબ્દનું સંબોધન વારંવાર છે. શ્રુતિ સ્મૃતિમાં પણ કૃષ્ણ શબ્દોનું સંબોધન વારંવાર છે. વેદાદિકની રચના થઈ, બલિ મહારાજ ત્રણ પગલા પૃથ્વી આપી, એ ક્યારે આપી? તો આ આ સૃષ્ટિના સર્જનના આદ્ય ભાગમાં. કારણ કે બલિ મહારાજ કોણ હતા? બલિ મહારાજ કોણ હતા ખબર છે તમને? પ્રહલાદના દીકરાના દીકરા, પ્રહલાદના પૌત્ર. પ્રહલાદ કોણ હતા? હિરણાક્ષ, હિરણકશ્યપુ એના દીકરા. હિરણકશ્યપુ કોણ હતા? કશ્યપના દીકરા. કોના? કશ્યપના. કશ્યપ મહર્ષિ જેણે આ સૃષ્ટિના સર્જનમાં પ્રજાપતિનું કાર્ય કર્યું છે, સૃષ્ટિ સર્જન કરવા મુખ્ય કાર્ય કર્યું છે, એ કશ્યપના દીકરા હિરણ્યકશિપુ, અને હિરણ્યકશિપુના પ્રહલાદ ને પ્રહલાદના સીધા પૌત્ર બલિ મહારાજા. એટલે લાખો વર્ષ પહેલા થઈ ગયા. અને આ શ્રીકૃષ્ણ ભગવાન થયા કેટલા વર્ષ થયા? 5000 વર્ષ. એટલે મહારાજાએ કૃષ્ણ શબ્દનું સંબોધન જે કર્યું છે એ અનાદિ કૃષ્ણ, જેનું ધામની અંદર પણ કૃષ્ણ નામ છે, એ નામનું એ મહારાજ સંબોધન કર્યું. મહારાજ કે સાધન દિશા ભલે લગારે ગૌણ છે, પરંતુ પ્રત્યક્ષ ભગવાન સિવાય કાંઈ ઈચ્છતો નથી. પ્રથમના 9માં પણ મહારાજ વાત કરી, એવો જે ભક્ત છે એને મહારાજ કે બળાત્કારે કરીને અમે અમારી મૂર્તિનું સુખ આપીએ છીએ, અને પ્રત્યક્ષ ભગવાન સિવાય કાંઈ ઈચ્છતો નથી. અને ભક્તો પોતાની અંદર જે ન્યૂનતા છે, ન્યૂનતાને ટાળવા માટે સતત દાખલો કરે છે. પાછ જોયો, નતર એમ થાય કે આપણે કાંઈ દાખલો બાખડો કરવો નથી, એમ નહીં, દાખલો કરે છે, પરંતુ તેમ છતાં અયોગ્ય સંકલ્પ વિકલ્પ થઈ જાય છે એવો ભક્ત છે. પણ એને ટાળવા માટે રાત્રિ દિવસ દાખલો કરી રહ્યો છે, પણ સંપૂર્ણ ટળ્યા નથી, પણ તેમ છતાં એ શ્રેષ્ઠ છે. આખીર એના પર ભગવાન કૃપાદૃષ્ટિ કરશે. સારંગપુરનું 11મું ઘડી કે અર્ધી ઘડી બાકી હશે, ભગવાને મને ઉપર કૃપાદૃષ્ટિ કરી એને એના જે સંકલ્પ વિકલ્પ એને ટાળી નાખી અને પોતાનું દિવ્ય ધામ રૂપી સુખ આપશે. અને પહેલાને તો સંકલ્પ જ બીજો છે, ભલે કદાચ સાધન સ્થિતિમાં શ્રેષ્ઠ છે, પણ ભગવાન વિના અન્ય વસ્તુનો સંકલ્પ છે ભગવાન, એને એ આવશે, પણ પરમાત્માનું મહાલૌકિક સુખ એને પ્રાપ્ત થશે નહીં. માટે નિષ્કામ ભક્ત થવું, ભગવાન પાસે માઇગ માઇગ ન કરવું, ભગવાન પાસે માઇગ. અને આમે છે ને આ દુનિયાની રીત છે, કોઈ માઇગ માઇગ બહુ કરે ને એ કોઈને ગમે નહીં, સમજાય? તમારે જો કોઈને પાસે તમે 200-500 રૂપિયા લાવ્યા હોય, 1000-2000 રૂપિયા, અને તમે નક્કી કર્યો કે 2 દાડા પછી આપી દઈશ, અને પછી કદાચ દેશકાળ એવો થયો ને 5 દાડા વધારે લાગ્યા, અને પછી પહેલો દિવસમાં 3-3 ફેરી જો ફોન કરે તો ગમે ન ગમે? રાખવા નથી, પણ વારે વારે માગે, એકાદ ફેરી ક્યાંય બરોબર છે, પણ વારે વારે માગે એટલે મનમાં શું થાય, આ હું મંડી પીડ્યો, આપી દેવો ફરીને એની પાછ કોઈ દી લેવા નથી, એમ એમ ભગવાન એમ જ કરે. વારે વારે માગી માગ કરે એ ભગવાનને ગમે નહીં. ભક્તો, ભક્તની 3 કેટેગરી છે. શ્રેષ્ઠ ભક્ત તો એ ભગવાન પાસે માગે જ નહીં. પછી લગારેક મધ્યમ કેટેગરી છે. મધ્યમ કેટેગરીવાળો ભક્ત દેશકાળની અંદર સ્થિર રહી ન શકે માગ્યા વિના, તો એ ભક્તને માગવું તો સ્વામિનારાયણની પાસે જ માગવું. કદાચ એ પરિસ્થિતિ નિર્માણ થાય, પોતે આત્મનિષ્ઠામાં કચાશ હોય, ન સહન કરી શકે દુઃખને, તો માગે ભગવાન પાસે, માગે તો સ્વામિનારાયણની પાસે જ માગે. આ મધ્યમ. અને ગમે એને માગતો ફરે, સમજાય, 2 દાડા મહારાજને કહે પણ મહારાજ ન સાંભળે, પછી બીજાને કહેવા જાય, એને કહેવાય કનિષ્ઠ. લાલ દોરાન, પીળા દોરાન, ગુલાબી દોરાન, આવડા બાંધી દે ગળે આવડા, તો એ કનિષ્ઠ ભક્ત છે. માટે શ્રેષ્ઠ ભક્ત થવું, ભગવાન પાસે માગવું જ નહીં, ત્યાં ન પોગાય તો મધ્યમ ભક્ત તો થવું જ. અને પાછું વારે વારે માઇક માઇક ન કરું, એકાદ ફેરી કહી દેવું, જાઓ તમે તારે એક ફેરી માગજો મહારાજ પાસે, બસ એક જ ફેરી મારે કહેજો, મારે એટલું ગોઠવી દે, મારે ગોઠવી દે હો, પણ જીવનું કેવું છે, એક ફેરી ગોઠવી દે ને એટલે તરત આના મનમાં એમ સંકલ્પ થાય, આટલું તો ગોઠવાનું, પણ ભેગું ભેગું એટલું જો ગોઠવા જાય તો કામ થઈ જાય, એટલે દુખ્યો નથી મળતો. માગવું નહીં, માગવું તો કદાચ એક જ ફેરી માગવું, પણ વારે વારે તો માગવું જ નહીં. શ્રેષ્ઠ ભક્ત તો એ જ માગે જ નહીં, ભગવાન પાસે માગે જ નહીં, ન માગે ને ભગવાન બધું આપે. માગ માગ કરે એની બાજુ પરમાત્મા નારાજ થઈ જાય, અને જીવ માગવામાં છે ને ભૂલો પડી જાય, માગવામાં ભૂલો પડી જાય. એક એક સ્વામી કહેતા હતા ને કે સ્વામી, અમારે એક ફેરી છે ને કે કથા હતી, પછી એક જગ્યાએ યજમાન કરવા ગયા, તે પેલા હરિભક્તિની પાસે જ ગયા, બહુ મોટો માણા, એટલે અમે જેને કીધું કે અમારા ગામમાં કથા છે, તમારે સેવા લખાવી પડશે. ઓલો હરિભગત બોલે, એ પહેલાં એણે કીધું કે તમારી પાસે મેં 1,00,000 રૂપિયા ધરીને આવ્યા છે. તો ઓલા ભગત કે સારું, કે તો લખી લો, નહીતર મને ખબર હતી ગામમાં કથા છે, એટલે મેં નક્કી કર્યું તો 1,50,000 આપવા છે, સમજાય, મેં નક્કી કર્યું 1,50,000 આપવા છે, પણ તમે 1,00,000 કીધા તો વાંધો ને 1,00,000 લખી લો. કે પેલા સ્વામી હલવાણા, આના કરતા ન માગ્યો તો તે ભગવાન એમ જ છે, ભગવાન જાજુ આપો ને આપણે થોડુંક માગી લઈએ. માટે ભગવાન પાસે કોઈ દાડો ન માગે એ જ ભક્ત શ્રેષ્ઠ છે, માગે ભક્ત ગૌણ છે, અને નથી માગતો એ મહાપરમ સુખને પામે છે, અને ભગવાનનો પાર્ષદ થાય છે, અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ વિશે અતિશય પ્રીતિયુક્ત, અતિશય અને ભગવાનમાં પ્રેમ જાગે છે. ઇતિ વચનામૃતમ અંત્ય પ્રકરણનું 5મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.